हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
श्रीमद् भगवद गीता अध्याय बे श्लोक संख्या 22।
वांसांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि वांसांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णान्य अन्यानि संयाति नवानि देहि वांसांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णान्य अन्यानि संयाति नवानि देहि वांसांसि वस्त्रो जीर्णानि जूना तथा घसायेला यथा जेवी रीते विहाय त्यजीने नवानि नवा वस्त्रो गृहणाति ग्रहण करे छे नरह मनुष्य अपराणी बीजा तथा तेवी रीते शरीराणी शरीरों ने विहाय त्यजीने जीर्णानी वृद्ध तथा नकामा अन्यानी बीजा संयाति स्वीकारेश नवानी नवा देही देहधारी आत्मा। अनुवाद। જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તેજીને નવા વસ્ત્ર ધારણ કરે છે તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો ત્યજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. તાત્પર્ય, વ્યક્તિગત અણુઆત્મા દ્વારા દેહાંતર કરવું એ તો સ્વીકૃત સત્ય છે. આધુનિક વૈજ્ઞાનિકો આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ કરતા નથી, પણ તે સાથે હૃદયની શક્તિના ઉદ્ભવ સ્થાન વિશે ખુલાસો પણ કરી શકતા નથી. આ વૈજ્ઞાનિકોને પણ શરીરના બાલ્યાવસ્થાથી કુમારાવસ્થા, કુમારાવસ્થાથી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થામાં થતા રહેતા નિરંતર પરિવર્તનોનો સ્વીકાર કરવો પડે છે. વૃદ્ધાવસ્થા પછી આ પરિવર્તન આત્માને બીજા શરીરમાં લઈ જાય છે. આની સ્પષ્ટતા પૂર્વેના શ્લોક 2.13માં થયેલી છે. વ્યક્તિગત અણુ આત્માનું અન્ય શરીરમાં સ્થળાંતર પરમાત્માની કૃપાથી થાય છે. જેવી રીતે એક મિત્ર બીજા મિત્રની ઈચ્છા પરિપૂર્ણ કરે છે, તેમ પરમાત્મા અણુ આત્માની ઈચ્છા પૂરી કરે છે. મુંડક તથા શ્વેતાશ્વતર ઉપનિષદોમાં આત્મા તથા પરમાત્માની સરખામણી એક જ વૃક્ષ પર બેઠેલા બે મિત્રો પક્ષીઓ સાથે કરવામાં આવી છે. આમાંનું એક પક્ષી વ્યક્તિગત અણુ આત્મા વૃક્ષનું ફળ ખાઈ રહેલ છે અને બીજું પક્ષી કૃષ્ણ પોતાના મિત્રનું માત્ર અવલોકન કરી રહેલ છે. આ બંને પક્ષીઓ સમાન ગુણવાળા છે, છતાં તેમાંથી એક ભૌતિક વૃક્ષના ફળો ઉપર મોહિત થયેલ છે, જ્યારે બીજું પોતાના મિત્રના કાર્યનું કેવળ સાક્ષી છે. કૃષ્ણ સાક્ષી પક્ષી છે અને અર્જુન ફળને ખાઈ રહેલું પક્ષી છે. જો કે તેઓ બંને મિત્રો છે, છતાં તેમનામાંથી એક સ્વામી છે અને બીજો સેવક છે. અણુ આત્મા દ્વારા આ સંબંધનું વિસ્મરણ જ એનું એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર અથવા એક શરીરમાંથી બીજા શરીરમાં જવાનું કારણ છે. જીવ આત્મા ભૌતિક શરીર રૂપી વૃક્ષ ઉપર સખત સંઘર્ષ કરી રહ્યો છે, પરંતુ તે જ્યારે બીજા પક્ષીને સર્વોપરી ગુરુ તરીકે સ્વીકારવાનું માન્ય રાખે છે, જેમ અર્જુને ઉપદેશ પામવા સ્વેચ્છાથી કૃષ્ણનું શરણ લેવાનું સ્વીકાર્યું હતું, ત્યારે તરત જ શરણાગત થયેલું પક્ષી બધા શોકથી રહિત થઈ જાય છે. મુંડક ઉપનિષદ 3.1.2 તથા શ્વેતાશ્વતર ઉપનિષદ 4.7 બંનેનું સમર્થન કરે છે. સમાને વૃક્ષે પુરુષો નિમગ્નો અનિશયા શોચતિ મુહ્યમાનઃ જુષ્ટમ યદા પશ્યત અન્યમિષમ અસ્ય મહિમાન ઇતિ વિત્ત શોક. જો કે બંને પક્ષીઓ એક જ વૃક્ષ ઉપર બેઠા છે, છતાં ફળ ખાનાર પક્ષી વૃક્ષના ફળના ભોગતા તરીકે ચિંતા તથા વિષાદથી ગ્રસ્ત છે. પણ જો તે કોઈ પણ રીતે પોતાના મિત્ર ભગવાન પ્રતિ અભિમુખ થાય છે અને તેનો મહિમા જાણી લે છે, તો તે કષ્ટ ભોગવનાર પક્ષી તરત જ સઘળી ચિંતાઓથી મુક્ત થઈ જાય છે. હવે અર્જુન પોતાના સનાતન મિત્ર કૃષ્ણ પ્રતિ અભિમુખ થયેલ છે અને તેમની પાસેથી ભગવદ્ ગીતા સમજી રહ્યો છે. એ રીતે કૃષ્ણ પાસેથી શ્રવણ કરવાથી તે ભગવાનનો સર્વોપરી મહિમા સમજી શોકથી મુક્ત થઈ શકશે. ભગવાને અહીં અર્જુનને એવો ઉપદેશ આપ્યો છે કે તે વૃદ્ધ પિતામહ તથા ગુરુના દેહાંતર માટે શોક ન કરે, ઉલટું આ ધર્મયુદ્ધમાં એમના દેહોનો વધ કરવામાં એણે પ્રસન્નતા અનુભવી જોઈએ, કારણ કે તેથી સત્વરે તેઓ વિભિન્ન દૈહિક કર્મના ફળમાંથી મુક્ત થઈ શકે. યજ્ઞવેદી પર ધર્મયુદ્ધમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર મનુષ્ય તત્કાળ દૈહિક પાપોથી મુક્ત થાય છે અને ઉચ્ચ લોકને પામે છે. તેથી અર્જુન માટે શોક કરવાનું કોઈ કારણ ન હતું. શ્રીલ પ્રભુપાદ કી. તો 2.22 શ્લોકમાં જે કાંઈ ચર્ચાઓ છે એનો પ્રારંભ થાય પહેલા અહીંયા આપણે ચર્ચા કરીશું કે પાછળના શ્લોકમાં જે વાત ભગવાને અર્જુનને કરી એની સાથે આજના શ્લોકનો સંબંધ શું છે. તો મુખ્ય વાત 2.21 નંબરના શ્લોકમાં એ હતી કે ભગવાન અર્જુનને ચાર પ્રશ્ન પૂછી રહ્યા છે. કયા ચાર પ્રશ્ન હતા? કોઈ યાદ છે ચાર પ્રશ્ન? નહી, ચાર પ્રશ્ન ભગવાને કયા પૂછ્યા હતા 2.21 નંબરના શ્લોકમાં? અર્જુનને પૂછ્યા હતા ને, આપણે શું છે? તો ભગવદ્ ગીતાનું અધ્યયન સારું ચાલી રહ્યું છે. બોલો, કોઈ પ્રશ્ન યાદ છે? નથી. હા, તાજગા કા, તમારું કઈ નહીં હમણાં. સુધીરભાઈ તમે બોલો. નહી, પ્રશ્ન, પ્રશ્ન શું છે? ઉપદેશ નહીં, પ્રશ્ન. ભગવાને શું પૂછ્યા છે? ચાર પ્રશ્ન જે શ્લોક નો પાયો છે, આપણો પાયો પ્રસાદ છે. હે, બોલો. કોણ કોને મારે છે? પછી પહેલો પ્રશ્ન છે, કોણ કોની હત્યા કરાવે છે? બીજો પ્રશ્ન છે, કોની હત્યા કરાવે છે? ત્રીજો પ્રશ્ન છે, કોણ કોની હત્યા કરે છે? અને ચોથો પ્રશ્ન શું છે? કોની હત્યા કરે છે? આ ચાર પ્રશ્ન ભગવાને અર્જુનને એટલા માટે કીધા કારણ કે સતત ભગવાન સાંખ્ય યોગનું જે જ્ઞાન છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, તો સાંખ્ય યોગમાં આ પ્રશ્ન ભગવાન એટલા માટે કરી રહ્યા છે અર્જુનને કારણ કે લગાતાર દ્વિતીય અધ્યાયમાં ભગવાન અર્જુનને સાંખ્ય યોગ સમજાવી રહ્યા છે. જ્યારથી શ્રી ભગવાન ઉવાચ થયું ત્યારથી અર્જુન ઉવાચ વચ્ચે આવ્યું નથી, મતલબ અર્જુન કઈ બોલ્યા નથી. તો પહેલી વાત તો એ છે કે શ્રવણ કરવું જોઈએ, સાંભળવું જોઈએ. કોની જેમ? અર્જુનની સમાન, કઈ વચ્ચે બોલ્યા વગર. અને બીજો પ્રશ્ન એ છે, ભગવાન એ સમજાવે છે કે વક્તા હોય તે શ્રોતાના વિષયમાં વિચારતા રહેવું જોઈએ કે આપણે જ્ઞાન આપી રહ્યા છીએ, આપી રહ્યા છીએ, શ્રોતા જીવે છે કે વયા ગયા, જવું જોઈએ ને. ત્રણ કલાક એકદમ બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે, પણ જવું જોઈએ ને કે જાગે છે કે સુઈ ગયા. નહીતર વક્તા તો આંખ બંધ કરીને બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, શ્રોતાઓ કોઈ બચે નહીં, શ્રોતાઓને કાંઈ ખબર પડે નહીં. તો વચ્ચે વચ્ચે શ્રોતાઓના ઉત્સાહને વધારતો રહેવો જોઈએ. એટલા માટે ભગવાને શું કર્યું કે અર્જુનને પૂછ્યું કે અર્જુન, મેં જે કાંઈ વાત કરી છે તો એમાં તારું મંતવ્ય શું છે? તારું શું કહેવું છે આત્માના જ્ઞાન વિશે? કોઈ આમાં સંશય તને ખરો? ભગવાન પૂછી રહ્યા છે અર્જુનને એનો ઉત્સાહ વધારવા માટે. અને ભગવાન જો સ્ટેપ બાય સ્ટેપ જે જ્ઞાન પ્રસ્તુત કરી રહ્યા છે આમાંથી એકય પ્રશ્ન અર્જુનનો ભગવાન ભૂલ્યા. મને વક્તાઓ નહીં તો ખ્યાલ હોવો જોઈએ કે શ્રોતાઓ શું ચાહે છે, એને હું ખબર નથી પડતી, એ એને આપું. કારણ કે ભગવાન ઈ જ વાતને પ્રસ્તુત કરે છે જે અર્જુનના પ્રશ્ન પ્રથમ અધ્યાયમાં અર્જુને જે કાંઈ પૂછ્યું એમાંથી એકય પ્રશ્ન ભગવાન ભૂલ્યા નથી. અને એ જ પ્રશ્નોની સિક્વન્સને એક પછી એક ખંડન કરતા કરતા ભગવાન ઉત્તર આપી રહ્યા છે. આગળના શ્લોકમાં અર્જુનને કીધું, તું તો જ્ઞાની છો, તો જ્ઞાની છો તો બતાવ્યો, હવે હું કોણ કોને મારે છે, કોની હત્યા કરે? તો ઉત્સાહવર્ધન કરી રહ્યા છે અર્જુનનું ભગવાન. અને અત્યારનો જે શ્લોક છે, વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહિણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા અન્યની સંયાતિ નવાની દેહી. તો પાછળના શ્લોકમાં જે પ્રશ્ન ભગવાને કર્યા એ પ્રશ્નો એક જ્ઞાની વ્યક્તિ માટે છે. કેમ? કારણ કે જ્ઞાની વ્યક્તિ જે હોય ને એને જટિલ જ્ઞાનમાં બહુ રસ પડે. આમ ઊંડું અટપટું સમજવાનું હોય તો જ્ઞાની વ્યક્તિને એમાં બહુ રુચિ લાગે, બહુ રસ લાગે. તમે જોજો, જ્ઞાની વ્યક્તિઓ જે છે એ જ શાસ્ત્રોના અધ્યયનમાં ગળા ડૂબ લાગેલા હોય છે. કેટલું વાંચી નાખે ને કેટલું સમજી લે ને કેટલું જાણી લે જ્ઞાની વ્યક્તિ, કારણ કે એને નવું નવું જાણવામાં, નવું નવું અટપટું જ્ઞાન, જટિલ સમસ્યાઓને સમજવામાં એને વધારે આનંદ આવે. જ્યારે આ શ્લોકની અંદર ભગવાન એક વ્યવહારિક ઉદાહરણ આપી રહ્યા છે, એકદમ સરળ વસ્તુ. વ્યવહારિક ઉદાહરણનો અર્થ એ છે કે જે જટિલ સિદ્ધાંત, આ ચાર પ્રશ્નો તમને યાદ નથી રહ્યા. કેમ? કારણ કે સમજવા બહુ અઘરા છે, સામાન્ય પ્રશ્નો નથી. એટલે એ જટિલ સિદ્ધાંત જે 21માં શ્લોકમાં પ્રસ્તુત થયા એને એકદમ સરળ ભાષામાં, એકદમ વ્યવહારિક ભાષામાં ભગવાન 22માં શ્લોકમાં પ્રસ્તુત કરે છે. અને ભગવાન સમજાવે છે કે જટિલ સિદ્ધાંત જે છે એને સમજવા માટે ઉદાહરણ હોય છે. તમે શ્રીમદ ભાગવતમ જુઓ અથવા અન્ય પુરાણો જે છે એમાં બહુ મોટા મોટા સિદ્ધાંતોને કથાઓ દ્વારા, ઉદાહરણો દ્વારા સરળ બનાવી દેવામાં આવ્યા છે. કે એ સિદ્ધાંત જ્યારે કથાના માધ્યમથી સમજવામાં આવે ત્યારે એ સિદ્ધાંત એકદમ સરળ બની જાય. તો 2.21ના જે પ્રશ્નો છે, ભલે હું બોલી ગયો, હજી ફરીને પૂછું ને તો 90% ન આવડે. બરાબર છે વાત? હું પૂછીશ નહીં, તમે ચિંતા નહીં કરતા, પણ નહીં સમજાય. કેમ? કારણ કે જટિલ છે, અઘરા છે. અને એક કુશળ વ્યક્તિ અથવા તો શિલ પ્રભુપાદજીના મતે આ સંસારમાં પંડિત કે વિદ્વાન ઈ છે જે અઘરી વાતને સરળ કરી અને પ્રસ્તુત કરતો હોય. અઘરા સિદ્ધાંતો જે છે એને સરળ કરી અને આપણી સામે પ્રસ્તુત કરતા હોય. તો ભગવાને તે જટિલ સિદ્ધાંતને એકદમ વ્યવહારુ, સરળ બનાવી રહ્યા છે. આપણા વ્યવહારમાં જે કામમાં લાગતું હોય, જે ઉપયોગમાં આવતું હોય એવા ઉદાહરણો જ્યારે આપણી સામે પ્રસ્તુત કરવા, એને વ્યવહારિક ઉદાહરણ કહેવામાં આવે છે. વ્યવહારિકનો અર્થ છે જેને આપણે પ્રેક્ટિકલ આચરણમાં લઈ શકતા હોય. એ વ્યવહારિક ઉદાહરણ ભગવાન અહીંયા આપી રહ્યા છે. પ્રભુપાદજીના ગ્રંથો જે લોકો વાંચે છે એને ખબર છે કે પ્રભુપાદજીએ તે એવા ઉદાહરણ આપ્યા કે જે આપણને તરત સમજાઈ જાય, તરત મગજમાં બેસે. પ્રભુપાદજીના ગ્રંથોમાં જોજો, એક ઉપર એક, એક ઉપર એક ઉદાહરણ છે. કેમ? સિદ્ધાંતના સ્પષ્ટીકરણ માટે, સિદ્ધાંતને મૂળ રૂપમાં રજૂ કરવા માટે. તો અહીંયા જે ઉદાહરણ આવી રહ્યું છે, જે તમે સાંભળ્યું કે જૂના વસ્ત્રનો ત્યાગ કરી અને નવા વસ્ત્ર જેમ વ્યક્તિ ગ્રહણ કરે એમ જીવ આત્મા જે છે એ જૂના થઈ ગયેલા જે શરીરો છે, જીર્ણાની જૂનું થયેલું જે શરીર છે એનો ત્યાગ કરી અને શું કરે છે? નવા શરીરોને ગ્રહણ કરે છે. તો કોણ આપી રહ્યું છે આ ઉદાહરણ? ભગવાન. અને એક પ્રશ્ન થાય આમાં કે આ ઉદાહરણ ભગવાન આપે છે, બરાબર છે, કેમ ભગવાને વસ્ત્રોનું જ ઉદાહરણ કેમ પસંદ કર્યું? અહીં શરીરનું પરિવર્તન બતાવવા માટે ભગવાને વસ્ત્રોનું ઉદાહરણ પસંદ કર્યું કળિયુગમાં, કપડાનું. કારણ કે કળિયુગમાં આ ઉદાહરણ એકદમ બંધ બેસતું છે, પરફેક્ટ વ્યવહારિક છે અને સમજી શકાય એવું છે સરળતાથી. આ ઉદાહરણ માનો કોઈ વ્યક્તિને કહેવામાં, જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રનો ત્યાગ કરી નવા વસ્ત્રને ધારણ કરે એવી રીતે જીવ જૂના વસ્ત્ર, જૂના શરીરોનો ત્યાગ કરી અને નવા શરીરોને ધારણ કરે છે. તો મતલબ સમજી શકે છે ને વાત કોઈ સામાન્ય મનુષ્ય? તે માનો ભગવદ્ ગીતામાં ડાયરેક્ટ વાંચે તો આ ઉદાહરણ ભગવાનનું સમજાય એવું છે. તો ભગવાને વસ્ત્રની ચોઈસ શા માટે કરી? એટલા માટે કારણ કે કપડા આપણે રોજ પહેરીએ, આપણી હારે ને હારે જ રહે. ભગવાનને વસ્ત્રો ચોઈસ કરવા પાછળનું કારણ એ છે કે વસ્ત્રો જે છે એ આપણી હારે જ છે ડેઈલી, અને આની હારે આપણે 24 કલાક રહેવું પડે. તો આ એક વ્યવહારિક ઉદાહરણ છે જેનાથી સિદ્ધાંતને સરળ બનાવી શકાય, એટલે ભગવાન આ ઉદાહરણ આપી રહ્યા છે. તો એક માનવી લો એક શરીર છે, અને એ શરીર એને તમે વસ્ત્ર પહેરાવો, શરીરની ઉપર આપણે વસ્ત્રો પહેરાવીએ છીએ, બરાબર. માની લો શ્રીલ પ્રભુપાદજી એક ઉદાહરણ આપે છે કે એક વ્યક્તિ સૂટ પહેરે, થ્રી પીસ સૂટ, થ્રી પીસ સૂટ જ્યારે કોઈ વ્યક્તિએ પહેર્યો હોય, તો ઉદાહરણને સમજાવવા માટે એ સૂટની અંદર જે કોટ છે એ કોટ શું છે? શરીર. જો ધ્યાન આય રાખજો, નહીતર કાંઈ ખબર નહીં પડે આ શ્લોકમાં. સૂટનો જે કોટ છે એ શરીર છે, પછી એ સૂટના કોટમાંથી કંઈક દેખાતું હોય આપણને અંદર થોડું થોડું, શર્ટ. પણ કોટ જ્યારે વ્યક્તિએ પહેર્યો હોય તો તમે અનુમાન લગાવી શકો કે આ શર્ટ ફૂલ બાયનો છે, અડધી બાયનો છે, કે સ્લીવલેસ છે, બાય વગરનો છે, અંદાજ નહીં આવે. જ્યારે કોટ પણ થોડો એવો શર્ટ દેખાતો હોય તો અનુમાન લાગે આને શર્ટ અંદર પહેરેલો છે, એક એક અનુમાન છે અને દેખાય કે આ કલરનો શર્ટ. પણ પૂરું શર્ટનું અવલોકન થઈ શકતું? તો કોટ શરીર છે અને એની ઉપર જે શર્ટ પહેરવામાં આવ્યો છે એ શર્ટ શું છે? શું છે શર્ટ? હાલો કલ્પના કરો, શર્ટ શું છે? આત્મા. કેટલા લોકો કહે છે આત્મા છે? એ શર્ટ જે છે એ સૂક્ષ્મ શરીર છે, મન બુદ્ધિ અહંકાર થી જે બન્યું છે. કારણ કે કોટ જે છે એ શેનાથી બન્યો છે? દોરાથી. કોટ દોરામાંથી બન્યો છે. એવી રીતે અંદરનો શર્ટ જે છે એ શેનાથી બન્યો છે? દોરાથી. બે દોરાના બનેલા છે, એનો અર્થ કે શરીર અને સૂક્ષ્મ શરીર બે કેવા છે? ભૌતિક. ઘણીવાર લોકો એવું માને કે આ શરીર ભૌતિક છે, પણ આની અંદર જે છે મન બુદ્ધિ એ આધ્યાત્મિક છે. તો હકીકત આ વસ્તુ ખોટી છે. મન બુદ્ધિ અને અહંકાર એ તે કેવું છે? ભૌતિક છે. કોણે કીધું? ઈ ભગવાન કહે છે આગળ જતા, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનોબુદ્ધિ રેવચ. હે અર્જુન, આ આઠ પ્રકારની મારી જે શક્તિ છે જેને અપરા કહેવામાં આવે છે એ કેવી છે? જળ. ભગવાને આઠ ગણાવી. કઈ? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન બુદ્ધિ અને અહંકાર. તો આ જે સૂક્ષ્મ શરીર છે એ તે શેનું બનેલું છે? મન બુદ્ધિ અહંકારનું. એનો મતલબ કે સૂક્ષ્મ શરીર એ કેવું છે? જડ. એ આધ્યાત્મિક છે નહીં. જેમ આ શરીર ભૌતિક છે એમ એની અંદર રહેવા વાળું જે બીજું સૂક્ષ્મ શરીર છે એ તે કેવું છે? ભૌતિક છે. તો બે શરીર ભૌતિક છે, માની લો કોટે દોરાનો બનેલો, શટે દોરાનો બનેલો છે, તો પછી એમાં વેલ્યુ કોની છે? કોટની, શર્ટની કે બીજા કોઈની? બીજા કોઈની. કોણ છે બીજા? કોણ છે? અરે તમારા આત્મા મગજમાં ઘૂસી ગયો. ગમે એ પ્રશ્ન પૂછો, બધાનો જવાબ આત્મા. કોટ જે પહેરે છે એ કોટ પહેરવા વાળાની મહત્તા છે ને. માની લો એ કોટ કોઈ પહેરે નહીં તો એમનામ પડ્યો હોય તો એની કિંમત નથી. કિંમત છે જ્યારે એ કોટ કોઈ ધારણ કરે, પહેરે. શરીર જે કોટ પહેરે છે, પણ અહીંયા સમજવાનું છે વ્યક્તિ જે કોટ. તમે એનું રૂપક બરાબર સમજ્યા છો, એ આત્મા છે પહેરવા વાળો. તો જેવી રીતે કોટ શર્ટ એ બંનેને બાદ કરતા એની અંદર રહેવા વાળો જે ત્રીજો વ્યક્તિ છે એની મહત્તા હોય છે, ઠીક એવી રીતે મહત્તા આ સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરની અંદર રહેવા વાળો જે આત્મા છે ઇમ્પોર્ટન્ટ ચીજ એ છે, મહત્વની એ છે. હવે માની લો તમે દુકાનમાં જોયું છે પૂતળા હોય, કપડા પહેરાવે ને પૂતળાને શોપીસ દેખાવા માટે, આમ કાચમાં જોયું એ આપણને બતાવ્યું આ કપડા જો તમે પહેરો તો તમે આવા લાગો, બરાબર છે. તો હવે એ પૂતળાને માની લો પોલીસ કમિશનરનો ડ્રેસ પહેરાવો, મેડલ લગાવો, અહીંયા ઓલા સ્ટાર લગાવે, એ બધું એકદમ પોલીસ કમિશનરનો ડ્રેસ લગાવો, તો પોલીસ વાળાને સેલ્યુટ કરે? કરશે નહીં? કેમ નહીં કરે? કારણ કે એ પૂતળું છે ને. કપડા ભલે પોલીસ કમિશનરના છે, પણ અંદર જે વ્યક્તિ છે એ પોલીસ કમિશનર નથી, મતલબ વેલ્યુ કપડાની નથી, કોની છે? વ્યક્તિની વેલ્યુ છે. પૂતળાને કપડા પહેરાવાથી પૂતળાની વેલ્યુ વધતી નથી, પણ એ કપડા જ્યારે, માનો એ ડ્રેસ જ્યારે વાસ્તવિક પોલીસ કમિશનર પહેરે ત્યારે એની વેલ્યુ થાય છે. એને તો એવી રીતે મહત્વપૂર્ણ વ્યક્તિ છે, વસ્ત્ર નથી. ભગવાન આ વાતને અહીંયા સમજાવી રહ્યા છે. તો આ જે શ્લોક છે આજનો, એમાં આપણે છ મુદ્દા સમજવાના છે, છ પોઈન્ટ છે આ શ્લોકની અંદર. પહેલો પોઈન્ટ એ છે, યાદ રાખજો પોઈન્ટ, શ્લોક સમજવા, કારણ કે આ છ મુદ્દા ઉપર હવે હું આગળ ચર્ચા કરીશ. પહેલો પોઈન્ટ છે કે મૃત્યુ પહેલા નવું શરીર નક્કી થઈ જાય છે. બીજું, વિકસિત જીવાત્માઓ પોતે નવા શરીરની પસંદગી કરે છે. ત્રીજું, શરીર પરિવર્તન એક સામાન્ય ઘટના છે. ચોથું, શરીરની સારવાર એ વસ્ત્રમાં ટાંકા લેવા સમાન છે, ફાટી ગયેલા વસ્ત્ર હાંધવી છે ને. પાંચમું, શરીર પરિવર્તનમાં દુઃખની અનુભૂતિ થાય છે. અને છઠ્ઠું, કે પશુ પક્ષીના શરીર એ બેઢંગા વસ્ત્રો જેવા છે, માપ પગરના વસ્ત્ર જેવા છે. તો આ છ મુદ્દાઓ આજના શ્લોકની ચર્ચા છે. તો આવો એમાં સમજીએ. પ્રથમ મુદ્દો છે કે મૃત્યુ પહેલા નવું શરીર નક્કી થઈ જાય છે. વ્યક્તિ જ્યારે મરે, શરીર છોડવાનો હોય, તો એ પહેલા નિશ્ચિત થઈ ચૂક્યું હોય છે કે એ કયા શરીરમાં જવાનો છે. કેમ? એક સિમ્પલ લોજિક એના માટે તમે વિચારો કે આપણે જ્યારે જૂના વસ્ત્રોનો ત્યાગ કરવાનો હોય ત્યારે આપણે પહેલા શું કરીએ છીએ? નવાનો બંદોબસ્ત કરીએ છીએ ને પહેલા, હે ને? માનો આપણને ખબર છે કે આ કપડા આવતી દિવાળીએ કાઢવાના છે, તો પેલા દરજીને જાશું, કાપડ લેશું, એને કહેવું કે બે જોડી સીવ, અહીંયા બે જોડી નવી તૈયાર થાય પછી આપણે બે જોડીને રજા આપશું. તો પેલા નવા તૈયાર કરીએ છીએ કે નહીં? હે ને? ભલે દરજીના માધ્યમથી કરીએ છીએ, અને અથવા તો બીજું છે કે આજે રેડીમેડ કપડા મળે છે, બહુ લાંબી તૈયારી ન કરવી, રેડીમેડ. પણ રેડીમેડ કપડા એ તે મનમાં તો કલ્પના છે ને કે જીન્સ લેવું, સિમ્પલ પેન્ટ લેવું. કોઈ પણ વ્યક્તિ રેડીમેડ કપડા લેવા માટે તે એક કલ્પના મનમાં કરે છે પહેલા, કે હું કેવા વસ્ત્રોની પસંદગી કરીશ, કેવા કપડા હું લઈશ. પસંદ કરે છે કે નહીં? અને પછી એ વ્યક્તિ નવા કપડાને પહેલા જોઈ લે છે, તૈયારી મનમાં એક પૂર્વ કલ્પના બનાવે છે કે હું અહીંથી કપડા લઈશ પછી આને હું રજા આપીશ. તો કપડા પહેલા તૈયાર થયેલા હોય છે. તો જીવ જે છે આત્મા, એનું ઉદાહરણ જો એક બાળક સાથે લેવામાં આવે, જીવ એક બાળક છે સમજો, તો નાનો એવો બાળક હોય, એ બાળકને ખબર નથી કે કયો કલર મારી ઉપર સારો લાગે, કેવું વસ્ત્ર મારી ઉપર સારું લાગે, કયા માપના કપડા લેવાય, કઈ દુકાનમાંથી લેવાય, કેટલાના લેવાય, બાળક જાણતો નથી. તો એ બાળકને કપડા કોણ અપાવે છે? એના પિતા. તો આ શ્લોકમાં પિતા કોણ છે? ભગવાન. અમુક અમુક તીર અંધારામાં તે ક્યારેક નિશાન લાગી જાય, થાય એવું જ થાય છે ને, પણ અંધારે તે આપણો રસ્તો સહી જઈ રહ્યો છે. જીવ બાળક છે અને પિતા કોણ છે? ભગવાન. તો દરજી કોણ છે? પ્રકૃતિ. દરજી કોણ બને છે? પ્રકૃતિ. કેમ? કારણ કે આગળ ભગવાન બોલ્યા છે, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. ભગવાન કહે છે આ પ્રકૃતિ જે છે એ મારી અધ્યક્ષતામાં કાર્ય કરે છે. મને ભગવાન કે તો જ પ્રકૃતિ કાર્ય કરે. મને પ્રકૃતિ દરજી છે કે જેમ ઓલા પિતા આદેશ આપશે કે આ બાળકના કપડા સીવ, હેને? કારણ કે દરજી જાણે છે કે બાળકના આદેશ ઉપર નહીં, પિતાના આદેશ ઉપર કપડા સીવવામાં આવે છે. સમજે? દરજી પ્રકૃતિ છે. ભગવાન આદેશ આપશે એ પ્રમાણે એ કપડા સીવશે. કપડા માને શરીર, પણ માપ ક્યાં લેવા જાય? માપ તો જોઈએ ને કપડા સીવવા માટે, નહીતર તો એવું થાય કે હોય હાવ પતલો એવો અને એને તમે મોટા કપડા પહેરાવી દો તો, અથવા મોટો હોય ને એને તમે પતલા, એને તો આવે જ નહીં, માપ ડિફરન્ટ થઈ જાય ને. તો જીવ બાળક છે, ભગવાન પિતા છે, પ્રકૃતિ દરજી છે, અને એ બાળકના જે કપડા સીવવાના છે, મને એનું શરીર જે બનાવવાનું છે, એનું માપ કોણ છે? માપ છે કર્મ. કર્મના માપના આધારે એનું શરીર બનાવવામાં આવે છે. આગળ કેટલું સુંદર લોજિક ગોઠવું છે ઉદાહરણ, પણ છતાં બાળક નથી જાણતો કે કયું વસ્ત્ર યોગ્ય છે. ચોઈસ પિતા કરે છે. શા માટે પિતાને અધિકાર છે? કારણ કે પિતા આપણી ઈચ્છા અને આપણા કર્મ બંનેને જાણે છે. ભગવાન જે છે તો ભગવાનને ખબર છે આને કયા કપડા પહેરવાના છે. આપણા કર્મને, આપણા કર્મનો પૂરો હિસાબ કોની પાસે છે? ભગવાન પાસે. તો ભગવાન પાસે આપણું પૂરું માપ છે કે આને આને કઈ ટાઈપના, કયા માપના કપડા જોઈએ છે. અને એ કર્મના માપના આધાર ઉપર એ પ્રકૃતિને ઓર્ડર આપે છે કે આ જીવ જૂના વસ્ત્રનો ત્યાગ કરી ચૂક્યો છે, વસ્ત્ર માને શરીર, તો આના માટે હવે એક નવું શરીર તૈયાર કરો. એ શરીર કોણ તૈયાર કરશે? પ્રકૃતિ. માપ કોણ આપે છે? ભગવાન. અને એ પ્રકૃતિ જે ભગવાનના નિયંત્રણમાં છે. તો શરીર અનુસાર આપણે અહીં જોયું છે, આપણે કપડા સીવડાવે તો દરજી માપ લે આપણું શરીર જેવડું હોય એવું, એમ આપણા કર્મ અનુસાર પ્રકૃતિ આપણા શરીરો બનાવે છે. જેવું આપણું કર્મ એવું શરીર બનાવશે અને એ પછી આપણને સીવીને આપી દેશે. લ્યો આ ચોઈસ કોને આપે છે? જીવને, અને જે બાળક છે એને આપશે. એકવાર એક વેપારી હતો, સમુદ્રમાં જતો હતો જહાજ લઈને. બન્યું એવું કે તોફાનમાં એનું જહાજ જે છે નષ્ટ થઈ ગયું. નષ્ટ થયું એટલે એ વ્યક્તિ જેમ તેમ બચીને તરતા તરતા એક ટાપુ ઉપર આવ્યો. એ ટાપુ ઉપર આવ્યો એટલે ચાલતો ગયો. ચાલતા ચાલતા એણે એક નગર જોયું. નગરની અંદર પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યો એટલે બધાએ પકડી લીધો એને અને પકડીને કીધું કે તમારે રાજા બનવું પડશે. બોલો વ્યક્તિ કે અરે અચાનક કોઈ ન જાન ન પહેચાન, બિન બોલાય મહેમાન, એમ સીધો રાજા, કોઈ ઓળખાણ નહીં, કાંઈ નહીં. તો કે નહીં, અમારે નિયમ છે કે આ પૂર્વના ગેટમાંથી જે આવે એને રાજા બનાવવાનો. હા કે કાંઈ વાંધો નહીં, હું વાંધો જ બનવામાં. તો કે સારું, રાજા બનીએ. થોડોક સમય ગયો પછી એણે મંત્રીને પૂછ્યું એ કે આમ તમે આમ કોઈ વ્યક્તિને ઓળખાણ વગેરે રાજા, આ સિસ્ટમ છે શું? તો એલા મંત્રીએ કીધું અમારે ત્યાં કોઈ પણ રાજા ખાલી એક વર્ષ માટે બને, એ એક જ વર્ષ રાજા બને. અને વર્ષ પછી? તો કે જો સામે ઓલો બીજો ટાપુ છે ને, એકદમ નિર્જન, કોઈ નહીં, બસ એ ટાપુ ઉપર એને ફેંકી આવવાનો છે. હવે રાજા વિચાર કર્યો, અચ્છા તો આપણું તે આગળ વારો આવશે, આમાં એને ફેંકી દેવામાં આવશે. તો રાજાએ કીધું એક કામ કરો, અહીંયા જે કાંઈ સંપત્તિ ધન આ તે બધું છે એ બધું ટાપુ ઉપર ટ્રાન્સફર કરી નાખો, ત્યાં એક નવો મહેલ બનાવો, બધી સંપત્તિ ત્યાં મોકલી દે. અને રાજાના આદેશનું પાલન થયું. જેટલી સંપત્તિ ટાપુ ઉપર હતી એ બધું માણસો હારીને ટ્રાન્સફર કરી નાખ્યું ઓલા ટાપુ ઉપર. અને પછી જયારે વર્ષ પૂરું થયું તો આવડા એને ઉચકીને ફેંક્યા, તો ન્યાય તે રાજા રાજા. તો મંત્રીએ કીધું કે અહીંયા એટલા બધા વ્યક્તિઓ આવી ગયા, બધા વર્ષમાં મર્યા, પણ તમારી જે બુદ્ધિ કામ કરી છે, તમે જે આઈડિયા વાપર્યો આવું કોઈએ કર્યું નથી. સમુદ્રના વેપારીની આ કથાનો સાર એ છે કે આ મનુષ્ય શરીર આપણને એટલા માટે મળ્યું છે કે આગળના જીવનને સુધારી શકાય. આગળ જે જીવન આવવાનું, બુદ્ધિમાન વ્યક્તિ છે જે આવવા વાળા જીવનને સુધારવાનું પ્લાનિંગ અત્યારથી ચાલુ કરે. માનો લો રાજા એક વર્ષ સુધી જો શું પછી જે થાય, એને બેઠો રહ્યો હોત તો બીજા વ્યક્તિઓની જેમ એ મરી જાત, પણ એને તૈયારી કરી પહેલેથી. કારણ કે એને ખબર છે એક વર્ષ પછી મને જયારે ફેંકવાના છે એમ આ શરીર જયારે જૂનું થશે ત્યારે આ શરીરને ફેંકવામાં આવશે. પણ બુદ્ધિમાન વ્યક્તિ જે છે એ બીજી તૈયારી કરી રાખે છે. એની તૈયારી હોય છે કે આગળ જતા તે મારે દુખી થવું પડે નહીં. એટલા માટે આપણા પ્રવચનનો જે પોઈન્ટ નંબર 2 છે એ છે કે વિકસિત જીવાત્માઓ જે છે એ પોતે નવા શરીરોની પસંદગી જાતે કરે છે. જેવી રીતે આ વેપારીએ જે ચોઈસ કરી એ ચોઈસ કોની હતી? એની પોતાની હતી. એને પોતાના આવવા વાળા જીવનને સુધારી લીધું. એમ વિકસિત જીવાત્માઓ, વિકસિત જીવાત્માઓનો અર્થ એ થાય છે કે જે જીવ આ સંસારમાં આધ્યાત્મિક કાર્યોમાં લાગેલા છે એવા લોકો એને વિકસિત જીવ કહેવામાં આવે છે. અને જેને કઈ ખબર જ નથી કે આગળ, કારણ કે ઓલા જે પેલા રાજાઓ આવ્યા એમાંથી કોઈએ જિજ્ઞાસા નહોતી કરી કે વર્ષ પછી તમે અમને ક્યાં નાખવાના છો. એને નક્કી કર્યું, ઓલાએ કીધું તો કે એક વર્ષ માટે તમે રાજા છો, તો કે કઈ નહીં, એક વર્ષ છે ને ખાઈ પી ને મોજ કરો. હે ને, જેમ આઈના લોકો કહે છે. શું કહે? આપણે એમ કેવી, જીવન બહુ ટૂંકું છે, તો કે કઈ નહીં, ખાઈ પી ને મોજ કરો, કરો મોજ. કેમ? કારણ કે પછી તમારે દુખી થવાનું છે. પણ બુદ્ધિમાન વ્યક્તિને ખબર પડે કે સમય ઓછો છે તો એ શું કરશે? જે ઓલા વેપારીએ કર્યું, પોતાના આગળના જીવનને સુધારે છે, આવવા વાળો જે સમય છે એને સુધારવાનો પ્રયાસ કરે છે. તો આવા જે વિકસિત જીવાત્માઓ છે એ આધ્યાત્મિક કાર્યમાં લાગેલા હોય છે. અને એટલા માટે દિવ્ય જ્ઞાનથી એ લોકોને ખબર પડી જાય છે કે આગળ મળવા વાળું શરીર કેવું હશે. માનો જે વ્યક્તિએ પાપ કર્યું છે તો એને ખબર હોય છે કે હું હવે બચવાનો નથી, મારું નરકમાં જવાનું નિશ્ચિત છે. એ વ્યક્તિ સમજી લે છે. અને એટલા માટે એ શું કરે છે? પાપ કરવાનું બંધ કરે છે. માનો જે વ્યક્તિ કર્મના જ્ઞાનને જાણતો હોય છે એ શું વિચારે છે કે હું અહીંયા જે કાંઈ પાપ પુણ્ય કરીશ એનું ફળ કર્મના બંધનના રૂપમાં આગળના જીવનમાં મને પ્રાપ્ત થવાનું છે. એટલા માટે આપણે અહીં કાંઈ ખોટું કર્મ કરવું. જ્ઞાની વ્યક્તિ અટકાવે છે પોતાની પ્રોસેસ અને આગળના જીવનને સુધારે છે. કેમ કે એને ખબર પડે છે કે મારું આગળનું જીવન કેવું હશે. તો એક પ્રશ્ન થાય કે આવા જીવો કેવી રીતે જાણે છે? શાસ્ત્રના માધ્યમથી. ભગવદ્ ગીતા અધ્યાય 9 ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન સાંભળ, યાંતિ દેવ વ્રતા દેવાન, જે લોકો દેવતાઓની ઉપાસના કરે છે એ ક્યાં જાય છે? દેવતાઓના લોકમાં. તો માનો કોકની ઈચ્છા હોય કે આપણે ઇન્દ્ર હારે રહેવા જવું સ્વર્ગમાં, તો એને દેવતાઓની ઉપાસના કરવી જોઈએ. કોઈ પણ દેવતા, જેને દેવતા સાથે રહેવાની ઈચ્છા છે, માનો કોઈને બ્રહ્માજી હારે રહેવું છે તો એને બ્રહ્માજીની ઉપાસના કરવી જોઈએ. જેને જે દેવતા સાથે રહેવું હોય એને એની ઉપાસના કરવી જોઈએ. પિતૃન યાંતિ પિતૃવ્રતા, જેને પિતૃઓના લોકમાં રહેવું છે એને શું કરવું જોઈએ? પિતૃઓની ઉપાસના એ કરે છે. ભગવાન કહે છે પિતૃન યાંતિ પિતૃવ્રતા, જેને પિતૃના લોકમાં જવું છે એ પિતૃઓની ઉપાસના કરે છે. અને કહે છે ભૂતાની યાંતિ ભૂતેજ્યા, અને જેને ભૂત પ્રેત પિશાચ હારે રહેવું છે એને તો આપણે ભૂત થવું છે. એને કોકને હેરાન કરવા એવી ઈચ્છા હોય, નહીં તો ભગવાન તો અહીં બોલે નહીં આવા લોકો. તો એ કહે છે ભૂતાની યાંતિ ભૂતેજ્યા, જેને ભૂત પ્રેતના લોકમાં જવું છે એને શું કરવું જોઈએ? ભૂતની ઉપાસના કરવી જોઈએ. અને કહે છે યાંતિ મધ્યાજી નો અપી મામ, અને જેને મારી પાસે આવવું હોય એને શું કરવું પડે? મારી ભક્તિ કરવી પડે છે. આ 9 અધ્યાયનો આ શ્લોક છે. તો આ શ્લોકના અધ્યયનથી વ્યક્તિ એટલું સમજી શકે કે મારે આગળ, માની લો કોઈ જગ્યાએ જવાની ચોઈસ યદી મારી છે, માનો કોઈને દેવલોકમાં જવું હોય, કોઈને પિતૃલોકમાં જવું છે, કોઈને ભૂતલોકમાં જવું હોય, કે કોઈને ભગવાનના ધામમાં જવું છે, હવે ક્યાં જવું છે એ ચોઈસ તમારે કરવાની છે. તો જ્ઞાની વ્યક્તિ જે છે એ શું કરે છે? એ આ જ્યાં એને જવું હોય એ જે ક્રિયા છે, જે વિધિ છે એને ચોઈસ કરે છે. સ્વર્ગમાં જવું હોય તો દેવતાની પૂજા ચાલુ કરશે, મરે મર્યા ભેગો સીધો સ્વર્ગમાં. જાય છે કે નહીં? તો આવા જ્ઞાની લોકો જે છે, જ્ઞાનીઓ, એ શરીરો પોતે ચોઈસ કરે છે, કારણ કે એને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. એ જાણે છે કે કયું કર્મ કરવાથી કયું શરીર પ્રાપ્ત થાય એનું જ્ઞાન એ વ્યક્તિને હોય છે. અને એટલા માટે એ વ્યક્તિ એવું કોઈ કાર્ય નથી કરતો જેનાથી નીચલી યોનિઓમાં જવું પડે. મનુષ્યના શરીરોને છોડી અને અન્ય બીજા શરીરોમાં જવું પડે એવું કોઈ કર્મ, એવું કોઈ કાર્ય દિવ્ય જ્ઞાન વાળો વ્યક્તિ કરતો નથી. પણ જેને જ્ઞાન જ નથી એ મજા કરશે, ખાઓ પીન. એટલે વાર્તામાં કહેતા ને ખાધું પીધું ને રાજ કર્યું, પણ ક્યાં? સપનામાં કહેતા ને, પેલા નાના હતા તે વાર્તા સાંભળી. તો બુદ્ધિમાન વ્યક્તિ જે છે એ પોતાના ભવિષ્યને સુધારવાનો પ્રયાસ કરે છે. અને એટલા માટે જે ત્રીજા નંબરનો પોઈન્ટ છે, બહુ સુંદર અને સમજવા લાયક પોઈન્ટ આ છે કે દેહ પરિવર્તન, શરીરના બદલાવાની જે પ્રોસેસ છે એ કેવી છે? સામાન્ય છે, એવું ભગવાન અહીંયા કહે છે. એકદમ સામાન્ય ઘટના, આમાં કઈ બહુ આશ્ચર્ય લગાડવા જેવું નથી. શરીર બદલે છે એ જો તમે આ શ્લોકને ધ્યાનપૂર્વક થોડો સ્મરણ કરો તો ભગવાન આ વાતને સમજાવી રહ્યા છે સારી રીતે. તો આ સિદ્ધાંત જ પ્રસ્તુત થાય છે કે દેહ પરિવર્તન એક બિલકુલ સામાન્ય ઘટના છે. કેમ? કારણ કે જે ભગવાનના શુદ્ધ ભક્ત હોય છે એ કોઈ દિવસ મૃત્યુથી ડરતા નથી, મરવાથી નહીં ડરે. કેમ? કારણ કે એ લોકો જાણે છે કે આ મૃત્યુ પછી મારું શું થવાનું છે એ ભક્તને પહેલેથી ખબર હોય છે, શુદ્ધ ભક્ત જે છે. અને એવા લોકો માટે મૃત્યુ જે છે એ કેવું છે? મંગલકારી છે. એ લોકો રાહ જોવે છે ક્યારે મૃત્યુ આવે, જલ્દીથી આ જગતમાંથી હું બહાર કેમ નીકળું. ભક્ત એની રાહ જોતો હોય છે. કેમ? કારણ કે એને જે કપડાં પહેર્યા છે, કપડાં માને શરીર, આત્માના કપડાં શું છે? શરીર. એ આ કપડાને જલ્દી છોડવા માંગે છે. કેમ? કારણ કે આ વારી ઘડીએ ફાટી જાય ને, વારી ઘડીએ સીવડાવવા પડે એવા કપડા એ ચાહતો. એને તો એવા કપડા જોઈએ છે કે જેમાં કોઈ દિવસે કાણો પડે નહીં. મતલબ દિવ્ય શરીર, એવા શરીરો કે જે શરીર કોઈ દિવસ જીર્ણ થતા નથી, જે શરીર કોઈ દિવસ વૃદ્ધ થતા નથી, જે શરીરો ક્યારેય જન્મ મૃત્યુના ચક્રમાં આવતા નથી, એવા દિવ્ય દેહ જે છે આ ભક્તો જે છે, શુદ્ધ ભક્તો, એ એને પ્રાપ્ત કરે છે. અને એટલા માટે એ રાહ જોતા હોય છે ક્યારે મૃત્યુ આવે, કારણ કે મૃત્યુ એના માટે મોટો ફેસ્ટિવલ હોય છે, એક ઉત્સવ હોય છે. અને આનંદિત હોય છે એ મૃત્યુના સમયે, એકદમ પ્રસન્ન. કેમ? કારણ કે એને ખબર હોય કે હવે હું ક્યાં જવાનો છું? સીધો ભગવાનના ધામમાં. અને વિચાર કરો, જે પૃથ્વી લોકને છોડી અને જેને ડાયરેક્ટ ભગવત ધામ મળતું હોય તો એ ખુશ કેમ નહીં થાય? તો નિશ્ચિત રૂપમાં ખુશ થાય. તમે જો ભાગવતમમાં ધ્રુવ મહારાજનો પ્રસંગ છે, તો મૃત્યુ જ્યારે ધ્રુવ મહારાજની સામે ઉપસ્થિત થયું હાથ જોડી, અને ભક્તોની સ્થિતિ જુઓ, શુદ્ધ ભક્ત છે એની આગળ મૃત્યુ હાથ જોડીને ઉભું રહે છે. ધ્રુવ મહારાજની સામે હાથ જોડીને ઉભું રહ્યું, મહારાજ તમારો સમય થઈ ગયો છે, આજે કપડાં તમે પહેર્યા છે કાઢી નાખવા. કપડા માને શરીર, આ કપડા તમે લઈને ત્યાં જઈ શકો નહીં. ધ્રુવ મહારાજ કે આ જ લઈ જવા સારે, એમ તારથી થાય કરી લે. પણ એમ કે ભક્તો મૃત્યુ નહીં ઝુકાવે છે. અને ધ્રુવ મહારાજે મૃત્યુએ પ્રણામ કર્યા, ધ્રુવ મહારાજ ની માથે પગ મૂકીને વિમાનમાં બેહીને વયા ગયા ભગવત ધામમાં. એ જ શરીર, એ નહીં કપડા લઈને ગયા. બોલો, તો ભક્તોનું મૃત્યુ આવું હોય છે. એટલે એના માટે મરવું એ તો મંગલકારી ઉત્સવ છે, પણ બીજા માટે ભયાનક. મરવાની વાત આવે તો ઈ રહેવા દો, મરવા વાળી વાત નહીં. એમ ડરવા માંડે તરત જ, ગમે એવો વીરેશ્વથ એને વીરોમાં વીર હોય પણ મરવાની વાત સાંભળે તો તરત ઢીલો થાય કે નહીં? પણ ભક્ત જે છે એ મૃત્યુથી ડરશે લખે એમ એક ઉદાહરણ સમજીએ. એમ અને લગ્ન જે છે ને એના કળિયુગમાં બે પ્રકાર હોય છે લગ્નના, એક લવ મેરેજ અને એક એરેન્જ મેરેજ. તો એરેન્જ મેરેજમાં સ્થિતિ શું હોય છે, બે મેરેજ સારા છે પણ એરેન્જ મેરેજ જે છે માને આપણા બાપાએ ફિક્સ કર્યા હોય આપણા કે આ છોકરી યારે તારે વિવાહ કરવાના છે, એ એરેન્જ મેરેજ. અને કોઈને ખબર ન હોય લગ્ન કરીને પછી ઘરે આવી એનું નામ લવ મેરેજ. આ એની વ્યાખ્યા છે. તો એરેન્જ મેરેજ વાળો જે પ્રસંગ છે એમાં શું હોય કે જયારે વિદાય થાય, કન્યાની વિદાય જયારે હોય તો એ સ્ત્રી રડતી હોય છે. એમ કેમ રડતી હોય? કારણ કે એને એક તો પોતાનું ઘર છોડવાની ચિંતા હોય અને બીજું કે જ્યાં જવાનું છે એ ઘર કેવું છે બિલકુલ અજાણ્યું છે. એમ સસુર સુર છે કે હસુર એ તમને આ જઈને ખબર પડે. સાસ હિન્દીમાં સાસુ ને સાસ કે વિચાર કે આ શ્વાસ લેવા દે કે નહીં. ઘરે તો બહુ વાંધો ન હોય પણ સાસરે તો ઈ એને ટેન્શન હોય કે આખા નવા લોકો બધા નવો પરિવાર અને એમાં જઈ અને એડજસ્ટમેન્ટ કરવાનું છે. તો એને તો એનું રોવું આવતું હોય ભેગું. આ એરેન્જ મેરેજ ની સ્થિતિ હોય કારણ કે એના સસરાનું જે ઘર છે એનો એને અનુભવ પરિચય હોતો નથી. હવે લવ મેરેજમાં શું થાય, માની લો બે ઘરવાળા માની જાય કદાચ એના લગ્ન થાય તોય ઈ જે સ્ત્રી એને દુઃખ ન હોય કારણ કે એને હારું પહેલે જ જોઈ લીધું હોય, કારણ કે આટા ફેરા ત્યાં ચાલુ જ હોય. એટલે એને ખબર હોય કે અહીંયા માહોલ શું છે, કોનો સ્વભાવ કેવો, એ પરિચિત હોય એટલે એને દુઃખ. પણ માની લો ક્યારેક ક્યારેક લવ મેરેજ વાળી છોકરીઓ રડે, કારણ કે વિધિ છે રડવાની, ઓલી કેસેટ બનાવતા હોય એમાં આવે કે રોવું પડે છેલ્લે. એટલે લવ મેરેજ કરેલી છોકરી રડતી હોય ને તો એ ખોટું ખોટું રોતી હોય, કેસેટમાં હારું આવે એટલે એના આંસુમાં કોઈ દમ ન હોય. કારણ કે એ સસુરાલ ને પહેલેથી જ જાણે છે કે હું જ્યાં જવાની છું ત્યાં આપણે મોજ જ મોજ છે, આપણું જ હાલવાનું છે, એને ખબર હોય તો એ સુખી હોય છે. એમ ભક્ત જે છે આ ઉદાહરણથી સમજાય છે કે ભક્ત જે છે એ લવ મેરેજ વાળા છે. કેમ? કારણ કે એને પહેલેથી ખબર છે કે મારે ક્યાં જવાનું, એ જાણે છે કે મારે ભગવાનના ધામમાં જવાનું છે તો હું શું કામ રહું ભાઈ. એમ જેને ખબર જ છે કે સાસરું આપણું કરોડપતિ છે એને હું કામ રહું આવે. એમ પ્રોબ્લેમ તો એને છે કે જ્યાં જઈને નકરું કામ જ ખેવાનું છે, તકલીફ તો એને છે ને. એમ સુખ જેને પહેલેથી, આ ભૌતિક જગત તો દુઃખી સ્થાન છે પણ જેને ખબર છે કે હું જ્યાં જવાનો છું જે ભગવાનના ધામમાં ત્યાં સુખ સિવાય બીજું કઈ છે નહીં, તો પછી હું કામ રડશે. સમજાય છે? કારણ કે એને ભગવાન સાથે પ્રેમ થયો છે એટલા માટે મૃત્યુ સમયે એને રડવાનું હોતું નથી અને આ સંસારમાં જે લોકો છે એ રડશે. એટલા માટે મૃત્યુ એક સરળ સામાન્ય ઘટના છે પણ આ ઉદાહરણ દ્વારા ભગવાન સમજાવે છે. આ ઉદાહરણ એટલે કયું? વસ્ત્રવાળો, મેરેજ વાળો નહીં. તો વસ્ત્રવાળા ઉદાહરણથી ભગવાન સમજાવે છે કે મરવાનો જે પ્રોગ્રામ છે, જે કાર્યક્રમ એ છે સામાન્ય એકદમ પણ લોકો ડરે છે. મૃત્યુ, મૃત્યુ કયો તો મોઢાનું શીકલ ભરી જાય. મરવાનું છે, લોકો ડરે છે પણ છે સામાન્ય. કેમ? જેમ રોજ કોઈ વ્યક્તિ કપડાં બદલતો હોય, હે ને, આપણે બદલીએ છીએ ને ત્રણ વાર ચાર વાર અમુક તો, હે ને, હવારના જોગિંગના અલગ હોય, ઓફિસ જવાના અલગ, પાર્ટીમાં જવાના અલગ, પાછો પાર્ટીમાંથી આવે નાઇટ ડ્રેસ અલગ, બદલાતા રહે છે કપડાં. તો ચાર પાંચ વાર વ્યક્તિ કપડાં, તો કપડાં બદલવું એ સામાન્ય ઘટના છે. માની લો કોઈ વ્યક્તિ ઓફિસેથી ઘરે આવ્યો હોય અને સ્નાન કરી અને પછી નવા કપડાં પહેરે, તો નવા કપડાં પહેરે ને એને જોઈને આખું ઘર મને રોવા, અરે રે 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 ભાઈ આ શું થયું. એમ તો ઓલો પૂછે, લે તમે રોડો જ કેમ? નહીં ભાઈ, તમે કપડાં બદલી નાખ્યા લે. એમ તો વ્યક્તિ શું વિચારશે? કપડાં બદલવા જ કોઈ રોવે છે? કારણ કે કપડાં બદલવા એક સામાન્ય ઘટના, આખું ગામ બદલે છે. એમ તો આપણે બદલાય એમાં કે રોવાની વાત છે? નથી રોતા. એવી રીતે માની લો કોઈના ઘરવાળા રડે, આપણે બાજુમાં રહેતા હોય ને આપણે જઈને પૂછીએ કેમ રોવો છે, અમારા ભાઈએ કપડા બદલી નાખ્યા. તે ભાઈ બદલાઈ ગયા? કપડા બદલાણા છે, વ્યક્તિ બદલાતો નથી. તો કપડા બદલવા જેમ સામાન્ય ઘટના છે, કપડા બદલવાથી આપણને કોઈ તકલીફ થતી નથી, એમ જીવ શરીર બદલે છે તો એનાથી કોઈ દુઃખ નથી, એ સામાન્ય ઘટના છે. આ સંસાર ખાલી મૃત્યુથી ડરી રહ્યો છે. મૃત્યુ એટલે છે શું? ભગવાન આ વાતને સીધી અહીંયા પ્રસ્તુત કરે છે. મૃત્યુ એટલે જેવી રીતે આપણે કપડા બદલીએ છીએ એવી રીતે આત્મા જે છે એ શરીર બદલે છે. કેટલું સરળ ભગવાન પ્રસ્તુત કરી રહ્યા છે, એકદમ ઈઝી. શરીર બદલવા, કપડા બદલવા, બે સામાન્ય છે. તો કપડા બદલવાથી જેમ રડતા નથી તો શરીર બદલે ત્યારે કેમ દેકારો કરીએ છીએ આપણે? કેમ? કારણ કે અજ્ઞાન. આપણે સમજતા આત્મા દ્વારા શરીર બદલવાની જે પ્રોસેસ છે એને આપણે સમજતા નથી, અને એટલે આપણો શોક બંધ થતો નથી. આ કોઈ નવી ઘટના, આમ બહુ હો હા કરવા જેવી ઘટના નથી, એકદમ સામાન્ય છે. તો ભગવાન માની લો અર્જુનને પૂછે, અર્જુન શું તું કપડા બદલે ત્યારે દુઃખ લાગે તને? અને ભગવાન અર્જુનને પૂછે, અર્જુન બદલતો હશે ને રોજ કપડા, એના ઈજ નહીં પહેરતા હોય, તો માનો ભગવાન પૂછે તને દુઃખ થાય છે? તો અર્જુન કહે, ના, કપડા બદલવા દુઃખ કેમ નથી થતું? કોઈ ઉત્તર આપશે? હાલો આજ આ કપડા કેટલા જણ બદલે છે પેલા ઈ બધા, તો હવે કપડા બદલવાથી દુઃખ કેમ નથી થતું? પ્રશ્ન ઈ છે. મેલા થઈ ગયા એટલે છોડી દીધા તો દુઃખ નથી? હે, હા, નવા પહેરવાના છે હે ને, જૂના છોડ્યા એનો મતલબ કે હવે નવા પહેરવાના. તો અર્જુન કે હું શું કામ દુઃખી થાઉં? કારણ કે જૂના કાઢીને તો નવા, અને નવા કપડા પહેરવાથી ખુશી થાય કે દુઃખ થાય? ખુશ થાય છે ને, તો આપણે શું કામ દુઃખી થાય? શરીર જયારે બદલાય, શરીર બદલાય તો દુઃખ લાગે. જૂનું શરીર છોડી અને આત્મા નવું શરીર લે છે તો એનો અર્થ શું છે? કે શરીર નવું આવી રહ્યું છે ને, તો ગઢું શરીર છોડીને બાળકનું મળતું હોય તો એમાં રોવા જેવું શું છે? વિચારણીય પોઈન્ટ છે કે નથી ભગવાનનો? કે જે વૃદ્ધ થઈ ગયેલું, એમાં અનુવાદમાં લખ્યું છે જૂના નકામા શરીરોને ત્યાગ કરે છે જીવ, તો જૂનું શરીર છોડીને જો નવું મળતું હોય તો એમાં રોવા જેવું શું છે? અને આ સિદ્ધાંત તો ગીતામાં ભગવાનને પ્રસ્તુત કર્યો છે કે જે શરીર છોડે છે અને બીજું મળવાનું છે, આ ફાઇનલ છે કે નથી? બરાબર છે. તો આપણે જૂનું છોડ્યું તો મળશે એ કેવું હશે? નવું. તો નવા કપડા પહેરવાથી સુખ થવું જોઈએ કે દુઃખ? સુખ. તો મરે ત્યાં રોવો શું કામ? એની ચર્ચા આગળ આવશે, કેવું મળે. અત્યારે તમે, અત્યારે જે ચર્ચા ચાલે છે કેવલ મનુષ્ય શરીર માટે છે, સમજાય છે? કેવલ મનુષ્ય શરીર માટે. ફિક્સ છે કે તમને આ મનુષ્ય શરીર છૂટ્યા પછી બીજું મનુષ્યનું જ શરીર મળવાનું છે, ચર્ચા એ ચાલી રહી છે. અને બીજા શરીરો આવશે એ કેમ, એનો એ તો છઠ્ઠા પોઈન્ટની ચર્ચા છે. તમે અત્યારથી મગજ ન્યા ન દોડાવો. અત્યારે સીધો પ્રશ્ન એ છે, જૂના કપડા કાઢીએ અને નવા કપડા પહેરીએ તો કપડા પહેરવાથી ખુશી થાય કે નહીં, સુખ મળે છે કે નથી મળતું? મળે છે. કેમ? કારણ કે કપડા નવા આવવાના છે. બીજો પોઈન્ટ કે અમુક લોકો શરીર સુંદર ચાહતા હોય, શરીર બહુ સુંદર રૂપાળું, એને આપણું શરીર બહુ સારું હોવું જોઈએ, પણ સુંદર શરીર જેટલું એટલી બાધા વધારે. કારણ કે માનો કપડા આપણે નવા પહેરવી, પણ નવા કપડા પહેરીને વ્યક્તિ વિચારે ને કે આપણી ઉપર સૂટ થાય છે કેમ છે, આમ લાગે લોકો મારી સામું જોશે, આપણે પાર્ટીમાં જઈ રહ્યા છીએ તો બધા આપણી બાજુ જ નજર હોવી જોઈએ. વ્યક્તિ આ ચાહે છે ને અંદરથી કે હું સુંદર દેખાવો જોઈએ આખી પાર્ટીમાં બધા કરતા, પણ આ જ સુંદર શરીર જે છે એ બાધા વધારે છે. કેમ? કારણ કે સુંદર કપડા જયારે આપણે પહેર્યા હોય ત્યારે આપણી ચેતના જે છે એ ક્યાં લાગેલી રહે છે? કપડામાં. હું કેવો લાગતો હોઈશ? આ લગ્નમાં બધા મારે સામું જોવે છે કે નહીં? બીજી બાજુ ધ્યાન છે કે આપણી બાજુ છે? કરચલી ને જ પડી ગઈ ને, ઇન્સર્ટ નીકળ્યું નથી એ કઈ બાજુ, અહીંયા દેખાય છે પણ આમ પાછળ. આપણા જીવની તો આપણને ખબર નથી, એ તો વિચારતા જ હોય ને, મને જોવે છે કે નહીં, નવી જ સાડી લીધી છે, ધ્યાન તો આની પાછ હોવું જોઈએ મેરેજમાં બધાનું. કારણ કે શરીર સુંદર તો કપડાય સુંદર જોહે, અને સુંદર કપડા તો ચેતના ક્યાં લાગેલી રહે છે. એનો મતલબ કે જેની જેની પાસે સુંદરતા નથી પરમ ભાગ્યશાળી છે, કઈ ટેન્શન જ નહીં. એને ખબર હતી કે આપણે આપણી અમુક જોવાલ જ નથી, તો એની બહુ આસક્તિ હોય જ નહીં ક્યાંય, કેમ? કારણ કે એને ખબર છે કે આપણો જ ક્યાંય ભાવ પૂછાય નથી. તો એ તો બિચારો કપડા તો કે આપણે જ ગમે હાલે, અને એટલે એની આસક્તિ, એની ચેતના એ કપડામાં રહેતી નથી. કેવો શ્લોક છે, કપડું પીછો જ નથી છોડતો. એ વ્યક્તિ નિશ્ચિત રૂપે આસક્તિથી મુક્ત. તો સુંદર શરીર એ ભક્તિમાં બાધા છે. કારણ કે ઘણી વાર વ્યક્તિ ભક્ત બન્યા પછી તે કે આમ આમ હું મંદિરમાં જઈશ તો આમ હું સુંદર નહીં દેખાવતો, કપડા મારા વ્યવસ્થિત નહીં દેખાય, તો એ જ દેખાડવામાં આવે કે હું બરાબર સુંદર દેખાવો જોઈ. અને આમાં નામાં એ લગભગ 25% ચેતના તો એની આમાં વાપરે છે, હું આમ વ્યવસ્થિત. હવે ખબર નહીં એ ભગવાનના દર્શન કરવા જાય છે, ભગવાન એના દર્શન કરવા આવતા છે. એટલા સજી ધજીને તૈયાર, હું થોડો કઈ આમ તેમ લાગવો જોઈએ, આઈ એમ પરફેક્ટ, હે ને, પરફેક્ટ મેન. અમુકને એ નિયમ જ હોય કે પ્રભુજી આપણે તો પરફેક્ટ જ રહેવી, હે ને, ધોતીની પાટલી આમ તેમ હલવા ન દે તમારે, છે કે નહીં. સુંદરતા બાધા છે ભક્તિની અંદર, ભલે આપણા માટે હાસ્યની વાત, પણ જીવનમાં સમજવા જેવો ગુણ છે કે વ્યક્તિ ભજનમાં ગમે એવો આગળ જ ગયા પછી તે આ વસ્તુ બાધા કરે છે. સુંદર હું જેવો છું એવો ને એવો દેખાવું છું નહીં, મારા વસ્ત્ર, મારું મંદિરમાં રહેવાનું, મારું આચરણ, હાલચાલ, આ તે એક એક વસ્તુ મગજમાં વિચારતો હોય, અને એના કારણે કૃષ્ણ ચેતના જે છે એ મનમાં રહેતી, એ જ વિચારતો હોય કે બધા ભક્તો મને જોવે છે, લાગે આપણી જાણ થઈ મંદિરમાં કે હું આવી ગયો છું એમ. હે, આ ચેતના ભક્તિમાં બાધારૂપ છે. એટલા માટે શરીર જેટલું સુંદર ભક્તિ એટલી ડાઉન. કારણ કે એને તો ન્યાય ધ્યાન રાખવાનું ને. બીજો એક તો છે શ્યામ સુંદર, અને બીજો પોતે સુંદર, અને એને બે સુંદરનું ધ્યાન રાખવાનું. અને જેને સુંદરતા રે શરીર રે કઈ લેવા દેવા જ નથી, એને તો કોઈ જોવે તો શું છે, ન જોવે તો, એની તો ઈચ્છા જ નથી હોતી કોઈ મને જોવે. આ ભક્તનું લક્ષણ છે. ભક્ત ક્યારેય નથી ચાહતો કે કોઈ વ્યક્તિ મને જોવે, મને પ્રણામ કરે, મારી સામે આવે, મારું સન્માન કરે. એક સાચા ભક્તના હૃદયમાં મનથી તે આવી ઈચ્છા હોતી નથી. ક્યારેક ક્યારેક એવું જોવે એ મનથી ઈચ્છા ન હોય પણ બહાર, મતલબ અંદર ઈચ્છા હોય પણ બહારથી એમ દેખાડે કે ના ના મારી કોઈ ઈચ્છા નથી, પણ મનમાં તો વિચારતો જ હોય અહીંયા પ્રણામ નથી કર્યા ને, કાઉન્સિલમાં આવ્યો, મગજમાં પકડી રાખે. ભક્તનું આ લક્ષણ નથી. ખેર, વસ્ત્ર વ્યક્તિ પકડી રાખવા ચાહે છે. માનો બ્રહ્માજીની, બ્રહ્માજીના કેમેરામાંથી જો જોવી, બ્રહ્માજીની દ્રષ્ટિથી, તો તમે એક વિચાર કરો કે બ્રહ્માજી ખાલી આમ આંખનું મટકું મારે એક, ત્યાં આપણે લાખો શરીર બદલી નાખવી છે. એક મટકું બ્રહ્માજી મારે, કારણ કે બ્રહ્માજીની 5 મિનિટમાં તો અહીંયા યુગના યુગ વ્યતીત થઈ જાય છે. તો બ્રહ્માજી એક મટકું મારે, અહીંયા આપણા લાખો શરીર બદલી જાય, તો એ બ્રહ્મા શું વિચારતા છે બેઠા બેઠા. હા, આપણા નકરા કપડા જ બદલ બદલ કરે, એની નજરમાં તો એ જ છે વસ્ત્ર. તો એ કે આ નકરા શરીરો જીવ બદલ્યા કરે છે, કારણ કે એની દ્રષ્ટિમાં પ્રોસેસ કેટલી ફાસ્ટ હશે. બ્રહ્માજીના કેમેરાથી જો તમે વિચાર કરો તો કે 1 સેકન્ડમાં આપણે લાખો શરીર બદલી નાખીએ છીએ, લાખો વસ્ત્ર. પણ પ્રોબ્લેમ શું છે, હવે અહીંયા આવો પાછા આપણા પૃથ્વી લોક ઉપર, આપણે આ જે કપડા છે અત્યારે જે પહેર્યા છે એને જ પકડી રાખવા છે કે નહીં આ લેવાના નહીં. પણ બ્રહ્માજીની દ્રષ્ટિમાં તમે એકને પકડવા ચાહો છો, પણ 1 સેકન્ડમાં આપણે લાખો શરીર બદલી નાખીએ છીએ. બ્રહ્માજીની 1 સેકન્ડ અહીંયા આપણા લાખો શરીર બદલાય છે, અને એમાંના એક એક શરીરને આપણે પકડવા ચાહીએ છીએ કે નહીં આ રહેવું જોઈએ. રે ઉવર ઉવર તોય વયું જાય. કેટલો પ્રયાસ કરે છે વ્યક્તિ મૃત્યુથી બચવા માટે, પણ છતાં મૃત્યુ કોઈનો પીછો છોડતું. આ શ્લોક જો કોઈ હકીકત, જે આ 6 મુદ્દાઓ છે, આ 6 મુદ્દાને જો વિસ્તારથી કોઈ સમજી લે, એની આસક્તિ એક ક્ષણમાં નષ્ટ થઈ જાય શરીરમાંથી. એવો અદભુત શ્લોક સરળ ઉદાહરણ થી ભગવાન સમજાવી રહ્યા છે. ઘણાને જાતું છે બાઉન્ડ્રી બાર, તો સમજાય એટલું ઠીક છે. વસ્ત્ર બદલાય છે પણ આપણે એ વસ્ત્રને પકડવા ચાહીએ છીએ કે આ રહેવું જોઈએ. ચોથો મુદ્દો છે ટાંકા. માનો કપડા તો આપણે પહેર્યા પણ કપડું ક્યારેક વચ્ચે ફાટી ગયું તો એ કપડાને આપણે શું કરવી? ટાંકા લેવી છે ને. તો ફાટે પહેલા તો આપણે પ્રયાસ શું હોય? પહેલો પ્રયાસ આપણે હાથે ટાંકા લઈ લેવી. ન મેળ પડે તો દરજી પાસે જાય આને રફ કરી દે. શું કે રફ કરે તો આમ હાલે, કારણ કે આ શરીરમાં તે ટાંકા. માનો ક્યારેક આ શરીર કપાઈ જાય કે માનો કોઈએ તલવાર મારી દીધી પગ થોડો કપાઈ ગયો તો, તો આત્માને તો આવું ફાટેલું કપડું ગમે ને? આપણને ગમે નહી ગમતું. તો આત્મા કહે કે ભાઈ તું ટાંકા લે કા દરજી પાસે જા, પણ આને સારું કરે. તો શરીરમાં ક્યાંક ભાંગતૂટ થાય માને રોગ આવે છે, આપણે સારવાર કરીએ છીએ, એ શું છે? એ આ વસ્ત્રની અંદર જયારે જયારે કાણા પડે ફાટે તો આપણે એમાં ટાંકા લેવી છે. દરજી પાસે ટાંકા, પણ દરજી ના તે કપડા દરજી નહીં ફાટે. ફાટે કે નહીં? એવું જ નથી કે દરજી છે તેને કપડું નહીં ફાટે, દરજી નહીં કપડા. તો હવે બહુ વાર આપણે ટાંકા મરાય એવા રફ કરાય એવા, પછી શું કે દરજી છેલ્લે? જો હવે આમાં મેં ટાંકો લીધો તો આ કપડું બચશે, એટલે હવે તો નવા લઈ લે. બસ એ કપડાની નવી ખરીદી જે છે એનું જ નામ મૃત્યુ છે. આ શરીરમાં બહુ ટાંકા લીધા, માનો પેલા તો કે ટાઈફોઇડ થયો, દવા લીધી હારો કર્યો, પછી મેલેરિયા થયો, પછી કમર ગઈ, પછી કે હવે પેટમાં દુખે, માથું દુખે, આખું શરીર દુખે. તો પ્રકૃતિ કે હવે આ ટાંકો લાગે એમ, કારણ કે દરજી કોણ છે? પ્રકૃતિ. ઈ કે બહુ ટાંકા માર્યા, હવે આ નહીં હાલે, હવે આને મૂક નવું આપું, કપડા નવા લે. ટાંકા મારવાની પ્રોસેસ નો અર્થ શું છે? કે આ શરીરમાં જરા અને વ્યાધિ, વ્યાધિ માને રોગ, તો રોગ અને વૃદ્ધાવસ્થાથી આ શરીર જયારે નકામું થઈ જાય, આ શરીર આત્માને રહેવા લાયક રહેતું નથી અને આ શરીર કોઈ કામ નથી કરી શકતું, ત્યારે પ્રકૃતિ શું કહે છે? કે આ શરીર જે છે એને તું બદલી નાખ, આ શરીર છોડી દે, હું તને નવું શરીર આપું છું. પહેલાના જમાનામાં દરજી પાસે કપડા મળતા, પણ હવે શોરૂમમાં. તો એ આત્માને પ્રકૃતિ કહે છે કે તને નવું શરીર મળી જશે. અને આવી રીતે શરીર જે છે એ નવા લે છે જીવ, જૂના શરીરને છોડી અને નવા શરીરને ગ્રહણ કરે છે. કેમ? કારણ કે કપડું લીધું ફાટશે તો એ પાકું છે, બરાબર છે? તો શરીરે તે જે લીધું છે એ કાયમ ટકવાનું નથી, એ શરીરે નાશ થાય છે. ત્યારે આપણે આત્માને, આપણે માને આત્માને નવું શરીર લેવાની ફરજ પડે છે. તો હવે એ જૂનું છોડ્યું અને નવું લીધું તો એમાં કષ્ટ થાય, દુઃખ થાય કે નથી થતું? તો આવો એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે નાના છોકરા જે હોય જેને ખબર ન પડતી હોય, તો એ છોકરાના જયારે તમે કપડા બદલો ત્યારે છોકરા રોવે? રોવે કે નહીં? હું કામ રોવે? એ આવડાને પૂછો, છોકરાની મમ્મીને. હે? અરે નહીં, કપડા બદલો તો છોકરો હું કામ રોવે? પરાણે નહીં, પણ એનું કારણ શું છે એને રોવાનું? એને ન બદલાવા હોય, સીધું સિમ્પલ કારણ છે એને ન બદલાવા. કેમ? કારણ કે એ અજ્ઞાની છે. એ બાળક રડે છે, એને ખબર નથી જો હું કપડા ચેન્જ કરી લઈશ તો મને નવા કપડા મળશે, તોય રોવે. જૂના એને કાઢવા આ અજ્ઞાની વ્યક્તિઓનું કામ છે કે આ જૂના શરીર થઈ ગયા છે તોય બદલાવા દેતા? પ્રકૃતિ કે બદલ ના, આનું આ પહેરવું. અમુક નાના છોકરા બહુ જીદ્દી હોય, એને એમ કે લીલી ચડ્ડી પહેરવી, તો લીલી ન પહેરાવો ત્યાં સાનો ન રહે. છોકરા જયારે કપડા ઓળખવા માંડે ત્યારે શું કરે? નહીં, લીલી ચડ્ડી આપો તો જ સાનો રહીશ, નહીં તો નહીં રહું. આવું કરે ને? તો આપણે, આપણને ખબર છે ને કે અજ્ઞાની છે. ભલે એ ચડ્ડી ફાટી ગયેલી હોય, બે ચાર વાર ધોવાણી ન હોય, તો એને એ જ પહેરવી હોય અને એની બદલે એના માતા પિતા એને નવા સારા કપડા આપે તો એ બાળક લેતો નથી. આવું કામ અજ્ઞાનીઓનું છે. પ્રકૃતિ શરીર છોડાવે છે કે આ શરીર તમારું જૂનું થઈ ગયું છે, કાર્યરત નથી, આ કોઈ કામમાં નહીં આવે, આને છોડો. પણ બોલો કે નહીં, મારે આ જ ચડ્ડી જોતી. પકડી રાખે શરીરને, આ નવા શરીર જે છે એને લેતો નથી. પણ પછી ચાલો છોકરાને જ નથી ખબર કે આ કપડું સારું છે કે નહીં, પછી મમ્મી શું કરે? પરાણે પહેરાવે, ભલરોતું પહેરાવે છે કે નહીં. એમ પ્રકૃતિ જે છે બોલો ના પાડે, મારે શરીરને જ બદલવું, તોય આત્માને ખેંચીને નવા શરીરમાં ફિટ કરે છે. પાછો ઓલો નવા શરીરમાં જાય, આ તો બહુ સારું છે એમ. કારણ કે ઓલો જયારે નવા કપડા પહેરી લઈ બાળક, પછી રોતો બંધ થઈ જાય, પછી શાંત થાય. કેમ? તો કે ઓલી ચડ્ડી કરતા આ ચડ્ડી હારી થાય છે ને બાળકોમાં. એમ શરીર જયારે જૂનું, એ જીવ બદલવા નથી ચાહતો, પણ પ્રકૃતિ જે છે એ પરાણે બાય ફોર્સ એને ચેન્જ કરાવે, શરીર બદલાવી દે છે કે શરીર બદલવું પડશે. પણ સમજદાર વ્યક્તિ હોય તો, માનો આની આ ક્રિયા કોઈ 20 વર્ષના વ્યક્તિના લેવલમાં તમે જોવો, તો વ્યક્તિ જ્યારે મોટો હોય, આપણી ઉંમરનો વ્યક્તિ હોય, એને ખબર પડે કે હું ઓફિસેથી આવ્યો છું, હવે મારે મેરેજમાં જવાનું છે, તો એ તરત જાતે કપડાં બદલી લે છે. એને કપડાં બદલવાનું સૂચન કરવું પડતું, કારણ કે સમજદાર છે, જ્ઞાની છે. અને એ જ્યારે જૂના વસ્ત્રો છોડી અને નવા પાર્ટીમાં જવાના વસ્ત્રો પહેરે, ત્યારે પ્રસન્ન થાય છે, સુખી થાય છે. તો અજ્ઞાન બાળક જે છે એ આ સંસારના અજ્ઞાની વ્યક્તિઓ છે, અને 20 વર્ષનો જે સમજદાર વ્યક્તિ છે એ આ સંસારના આત્મજ્ઞાની વ્યક્તિઓ છે. કારણ કે આત્મજ્ઞાની વ્યક્તિઓ વસ્ત્ર બદલવાથી પ્રસન્ન થાય, શરીર બદલવાથી પ્રસન્ન થાય છે, કારણ કે એ જાણે છે કે મને આગળ કયું શરીર મળવાનું છે, એને ખબર હોય છે. અને એટલા માટે બાળક અજ્ઞાનમાં છે, એ રડે છે, સારા શરીરથી પ્રસન્નતા નથી. પણ જે આત્મજ્ઞાની વ્યક્તિ છે એ પ્રસન્ન થાય છે. કેમ? એ જાણે છે કે આગળનું શરીર કેવું આવશે, સારું આવશે, કારણ કે મેં કર્મ સારા કર્યા છે, એટલે આગળ મને સારું શરીર મળશે. અથવા તો જો ભક્ત હોય છે તો એ તો સીધો જ તેને ખબર છે કે હું તો ભગવાનના ધામમાં જવાનો છું, એટલે મારા માટે કોઈ પ્રશ્ન નથી. પણ અજ્ઞાની વ્યક્તિઓને એવું બતાવવામાં આવે કે તમારી પાસે જે વસ્ત્ર છે એ ખરાબ છે, પણ તમને આની કરતા ખરાબ વસ્ત્ર આગળ મળવાનું છે. કયું? પશુ શરીર. આનાથી ખરાબ આગળ મળશે તો એ લોકો ડરે છે, બીક લાગે છે. અરે અત્યારે મનુષ્યના શરીરમાં આવું, કુતરાના શરીરમાં જવાનું? માનો કોઈ વ્યક્તિ બતાવે કે હવે તમારે પશુના શરીરમાં જવાનું છે, તો વ્યક્તિને બીક લાગે છે, ડર લાગે છે. આ લોકો વસ્ત્ર પકડે શું કામ? એટલે કારણ કે પોતે કરેલા પોતે જાણતો હોય ને કે હવે આગળ મારી શું ગતિ થવાની છે. પ્રશ્ન આ બાજુના ખૂણામાં થતો કે તો આગળ આગળ આ કેમ પકડે છે? કારણ કે એને ખબર હોય કે અત્યારે તો મનુષ્ય શરીર છે, પણ ધંધા આપણે એવા કર્યા છે કે આગળ જતા આપણને કોઈ ચાન્સ, માને અત્યારે જે કપડા છે આનથી ફાટલા તૂટલા આગળ મળવાના છે. તો આવો એ ફાટલા તૂટલા બેઢંગા જે કપડા છે, આપણા પ્રવચનનો અંતિમ પોઈન્ટ કે પશુ પક્ષીઓના જે વસ્ત્રો છે એ કેવા છે? બેઢંગા, માને ધંધડા વગરના. એક કોઈ બાળક હોય, નાનો એવો છોકરો હોય, એને તમે જબ્બો પહેરાવી દો મોટા વ્યક્તિનો, એના કોઈ એવું છે નહીં. એનું ઉદાહરણ દઈએ, મતલબ બહુ જાડો વ્યક્તિ હોય એકદમ, અને એના કપડા તમે આને પહેરાવી દો અભિષેકને, કેવો લાગે? આ દેખાય જ નહીં અંદર. એટલે આવશે ને ડોક્ટર હાથી, એનો શર્ટ અભિષેક ને પહેરાવ્યો હોય કેવો લાગે એ કલ્પના કરો મનમાં. એવું લાગે છે જ્યારે આત્મા જે છે એ પશુઓના શરીરમાં જાય છે. કેમ? ક્રિશ્ચિયન ફિલોસોફી પ્રમાણે એક મત, એક સિદ્ધાંત એવો છે કે આ જગતની અંદર જે મનુષ્ય શરીર છે એ ભગવાનનું સીધું પ્રતિબિંબ છે. ભગવાનનું જેવું શરીર છે એના જ પડછાય સ્વરૂપ આ મનુષ્યનું શરીર છે, જે આત્માના રૂપને પ્રકાશિત કરે છે. પણ પશુના શરીરમાં આત્માનું રૂપ બરાબર પ્રકાશિત થતું નથી. તમે જુઓ, એ બહુ મોટો જબ્બો પહેરાવી દીધો હોય કોઈ નાના એવા છોકરાને, તો એ છોકરો ન દેખાય, શું દેખાય? એ જબ્બો જ દેખાય ખાલી. એમ પશુઓને જયારે જોવામાં આવે ત્યારે એ પશુઓની અંદર રહેલો જે આત્મા છે એ આત્મા એના મૂળ સ્વરૂપને પ્રકાશિત કરી શકતો નથી. આપણને દેખાય શું? ખાલી બહારના શરીર. પગ મનુષ્ય નહી હોય છે, પગ પશુઓમાં હોય છે, પણ મનુષ્યના પગ અને પશુઓના પગમાં કેટલું અંતર છે? કારણ કે મનુષ્યના પગ જે છે એ આત્માનું કંઈક વાસ્તવિક સ્વરૂપ છે, અને જ્યારે પશુઓના શરીર જે છે એ બેઢંગું છે. એમ માપનો કુર્તો પહેર્યો હોય, માપના કપડા સારા લાગે, પણ માપ વગેરેના પહેર્યા હોય તો એ માપ વગેરેના કપડા છે એ બધા શરીરો છે, પશુ પક્ષી વનસ્પતિ. હવે આ ઝાડ જે જાય ઉભું છે, તો આ ઝાડમાં કોઈ વ્યક્તિ આત્માની અનુભૂતિ કરવા ચાહે, આમાં કઈ રીતે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરી શકે? વૃક્ષમાં એક ડાળ એક દાંડી ઉભી સીધી થડ, તો આમાં કેવી રીતે તમે આત્માના સ્વરૂપને પ્રકાશિત કરી શકો? નથી થતું. એટલા માટે જ્યારે આપણે એવો બાળક જોઈ, તો આપણું ધ્યાન એ બાળક ઉપર નહીં પણ ક્યાં જાય છે? કપડા ઉપર. એટલા માટે સિદ્ધાંત એ છે કે ઓરિજિનલ વ્યક્તિ જે છે ત્યાંથી આપણું ધ્યાન હટી જાય છે. અને એટલા માટે સમાજમાં અમુક લોકો એવો સિદ્ધાંત સ્થાપિત કર્યો કે પશુઓમાં આત્મા હોતો નથી. આત્મા હોય છે, પણ આત્મા એના સ્વરૂપને પ્રકાશિત કરી શકતો નથી. આત્મા આ વૃક્ષમાં છે, પણ મનુષ્ય જેમ આત્માને પ્રસ્તુત કરે છે એવી રીતે આ પશુ કરી શકતા નથી. એટલા માટે લોકો એવું માની લે છે કે પશુમાં આત્મા હોતો નથી. એનું કારણ આ છે, કારણ કે એને કપડા કયા પહેર્યા છે? માપ વગેરેના, કોકના પહેરી લીધા. એટલે માની લો, અહીં ભારતમાં ને વિદેશમાં આવું હોય, મનુષ્ય જે છે ને એ પશુના કપડા પહેરે. તમે જોયા છે ને, ઓલો કૂતરો બનીને આવે ને હાથી બનીને આવે ને, ભારતમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે હવે. અને પશુઓને મનુષ્યના કૂતરા પહેર એટલે કપડા પહેરાવે. મેં હમણાં થોડા દિવસ પહેલા જ એક ફોટો જોયો હતો, હવે આ સોશિયલ મીડિયા છે એટલે આવા ફોટા મોકલે. એક કૂતરાને ફ્રોક પહેરાવ્યું છોકરીનું, બોલો, સોરી કૂતરી હતી એને, એમ કદાચ હજી મારા મોબાઈલમાં છે. અને એ બેન એટલા ખુશ હતા કે એને એ ફોટો પછી મૂક્યો આમ બધાને જોવા માટે ઇન્ટરનેટ ઉપર, ઘણા લોકોએ જોયો હશે. તો મનુષ્ય પશુ અને પશુ મનુષ્યના કપડા પહેરે તો વસ્ત્ર બદલવાથી અંદરનો વ્યક્તિ બદલાતો નથી. માને શરીર મનુષ્યનું હોય કે પશુનું, આત્મા અંદર જે છે એ બદલાતો નથી. ઓરિજિનલ વ્યક્તિ રહે છે, હા, આપણું ધ્યાન એની ઉપર રહેતું નથી. એટલે વસ્ત્રના કારણે આપણે વાસ્તવિક વ્યક્તિને જોઈ શકતા નથી. તો આનો સાર એ પ્રસ્તુત થાય કે આ શરીર જે છે એ આત્માનો ઓરિજિનલ ડ્રેસ નથી. આ શરીર આત્મા માટે એક બેઢંગુ વસ્ત્ર છે. નહીં પહેરવા જેવા કપડા આત્માએ પહેરી લીધા છે, પણ આત્માને જો વાસ્તવિક વસ્ત્રમાં લાવવા હોય તો એને એવા કપડા આપવા પડશે જે કપડા કોઈ દિવસ ફાટે નહીં, જે કોઈ દિવસ જીર્ણ થતા નથી, અને એ કપડા ભગવત ધામની અંદર જ મળે છે. તો આમાં શરીરનું ઉદાહરણ વસ્ત્ર સાથે આપવામાં આવ્યું છે, શરીરની કમ્પેર વસ્ત્ર સાથે થઈ છે. અને આવા બીજા અનેક ઉદાહરણો છે અલગ અલગ શાસ્ત્રમાં, જેમ કે પ્રભુપાદજી મકાનનું ઉદાહરણ આપતા કે એક વ્યક્તિ મકાનમાં રહેતો હોય, અને જે મકાનમાં રહેતો હોય તો એ મકાન શરીર છે, અને અંદર રહેવાવાળો વ્યક્તિ આત્મા છે. પણ મકાન એ બદલાતું રહે, ક્યારેક અહીં રહેતા હોય, ક્યારેક બીજે રહેવા વયા જાય. એક ગાડીનું ઉદાહરણ આપવામાં આવે છે કે જેમ એક ફોરવ્હીલ હોય, એમાં એક વ્યક્તિ બેઠો હોય, તો ફોરવ્હીલ જે છે એ શરીર છે, અને અંદર બેસવાળો વ્યક્તિ જે છે એ આત્મા છે. લાઈટ વીજળી સાથે, કે વીજળી જે છે એ એક વખત જે વાદળ ઉપર થાય ફરીવારી વાદળ ઉપર થતી નથી. તો આવા અનેક ઉદાહરણો છે. પણ ભગવાને આ વસ્ત્રનું કપડાનું ઉદાહરણ કેમ ચોઈસ કર્યું? કારણ કે એ કપડા હંમેશા આપણી સાથે રહે છે. ગાડી મકાન કે વીજળી હંમેશા નથી હોતી, પણ કપડા 24 કલાક આપણી સાથે રહે છે. એટલે સરળતાથી આપણને સમજાય કે કપડાનું જે ફેરફાર થવું એ કેવું છે, કપડા કેવી રીતે ચેન્જ થાય છે, અને એના દ્વારા શરીરના આ જે દેહાંતરણની ક્રિયા છે એને આપણે સરળતાથી સમજી શકાય. તો આ બધા ઉદાહરણ ઉપરથી સાર આપણે કાઢી શકીએ કે અસ્થાયી હોવા છતાં, માનો ભગવાને તો કીધું કે આ કપડા જીર્ણ થાય છે, આ થાય છે, પણ શરીર જે છે એ અસ્થાયી છે, હંમેશા ટકતું નથી. તો એનો અર્થ એ નથી કે ભગવાન આ શ્લોકમાં શરીરની નિંદા કરે છે. શરીર જરૂરી છે આપણા માટે. ક્યાં સુધી? ભગવાને ભલે કીધું આ જીર્ણ થાય છે, પણ છતાં એવું તો નથી જ કે શરીર નકામું છે, હાવ કે આ શરીરની કોઈ જરૂર જ નથી. નહીં, શરીરની જરૂર છે, આપણા માટે જરૂરી છે શરીર. કેમ? કારણ કે જેવી રીતે વસ્ત્રોની આ શરીરને જરૂર પડે છે, ક્યાં સુધી? જ્યાં સુધી વ્યક્તિ આ શરીર ધારણ કરે છે ત્યાં સુધી એને કપડાની જરૂર પડશે. સ્મશાનમાં જાય પછી પડતી નથી, પછી એને જવા દે, જેમ આવ્યો તો એમ જ જાય છે ને. શરીર ઉપર વસ્ત્રની જરૂર ત્યાં સુધી છે જ્યાં સુધી આ શરીર છે. શરીર ખતમ, વસ્ત્રો ખતમ, પછી વસ્ત્રની જરૂર નથી. પણ આત્મા ઉપર લાગેલું આ શરીર જે છે, તો એ શરીર આપણા માટે કેવી રીતે જરૂરી છે? જેવી રીતે આ આત્મા જ્યાં સુધી આ ભૌતિક જગતમાં છે ત્યાં સુધી એને શરીરની જરૂર પડે છે. કારણ કે જો આ શરીર ન હોય તો તમે ભગવાનની પ્રાપ્તિ કરી શકો? શરીર વગર તમે કથા સાંભળી શકો? શરીર વગર તમે જપ કરી શકો? નહીં, શરીર વગર ભક્તિ સંભવ. આ શરીરનો મોટા મોટો ગુણ છે. શરીર જરૂરી છે જ્યાં સુધી આત્મા આ ભૌતિક જગતમાં છે, અને જેવો આત્મા ભગવાનના ધામમાં વયો જાય પછી આ શરીર આ વસ્ત્રની કોઈ જરૂર રહેતી નથી, પછી જરૂર નથી. કારણ કે ત્યાં એને દિવ્ય વસ્ત્ર પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાન અહીંયા શરીરને ખરાબ નથી કહેતા, પણ શરીરની મહત્તા બતાવે છે. આ શરીર કેટલું જરૂરી છે, કેટલું જરૂર છે આ શરીરની? આત્માને ભગવાનના ધામમાં પહોંચાડવા જેટલી. બસ, આત્મા એકવાર ત્યાં પહોંચી ગયો પછી આ શરીરની કોઈ જરૂર રહેતી નથી. તો ભગવાન આ શ્લોક દ્વારા બતાવવા માંગે છે કે આપણું ધ્યાન જે છે આપણે ક્યાં કેન્દ્રિત કરવું જોઈએ? આત્મા ઉપર, શરીર ઉપર નહીં. સમજાઈ ગયું શ્લોક? હરે કૃષ્ણ. શિલો પ્રભુવાદ કી ગૌર પ્રેમા.